मिट गया मेरा तेरा सदगुरु मोहे आनंद। पूज्य बापजीए लगभग मन साथे नी वातो करी छे। ई मन ने केळवा माटे जी कई वातो आपी एमा वस्तु ने समझावा माटे जेवू मन अपनी साथे 24 कलाक छे सतत अपनी साथे छे। अपने अपना मन ने ओळखी छे पण ई मन ने समझवा माटे पण मारा श्री एमा जे दृष्टांत दाखला आप्या ई पण इतला ज जीवन नी साथे ओतप्रेत ओतप्रोत थयला सरल अने सहज। मन मेरा तो मिल गया है जैसा सिंधु लूण पानी में मीठू नाखो तरत ओगळी जाए बेगू वळी जाए आपणे बधाय जाणीए छीए। एम मन जेमा गयुं एमा तरत अंदर ओगळीने अंदर बेसी जवानुं एमा समरसता એવા પ્રકારની કે ઓતપ્રોત થઈને કામ કરવા માટે હું આ જ છું પોતાનું સ્વરૂપ મન પ્રવૃત્તિમાં ભળી જાય ને એટલે એમ માને આ પ્રવૃત્તિ એટલે પોતે જ હું છું। મન મેરા તો ગલ ગયા છે હીનતાની વૃત્તિઓમાં પણ મન જીવ એમાં ભળે અને ઓગળે ને ત્યારે હીનતા પણ એનામાં એની રગ રગમાં મનની એની નસ નસ માં મન મનની અંદર બસ એ હીનતા જ ભરેલી હોય બીજું કશું જ ના દેખાય। એટલે મન એવું ભળી ગયું જેમ પાણીમાં મીઠું દૂધમાં સાકર તરત જ પછી શોધવા જાવ તો ના જડે કેટલી સરળતા મનની સાથે મનને સમજવાની મનને સમજાવવાની સરળતા પણ એટલી જ સરસ કે આપણા જીવનના વ્યવહારની અંદર રોજબરોજના બનતા પ્રસંગને જ લાવી મૂકે જુઓ આગળ નથી જવું। વિષય ગમે એટલો અઘરો હોય પણ અહીંયા મહારાજે એવો સરળ બનાવી દીધો છે કે નાનામાં નાનો માણસ પણ એને સમજી શકે કે સાકર દૂધમાં નાખવામાં આવે તો ઓગળી જાય મીઠું પાણીમાં નાખી તેમાં ભળી જાય અને પાણી મીઠા જેવું થઈ જાય અને મીઠું પાણી જેવું પ્રવાહી થઈ જાય। કોઈ પણ વૃત્તિ આપણામાં આવે એટલે એકબીજામાં એવા ભળી જાય કે પોતાના અસ્તિત્વને ખોઈ બેસે મન હંમેશા પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસે અને એના પરિણામ સ્વરૂપ આપણી જે જાગૃત અવસ્થા છે એનો એટલો બધો ધક્કો પહોંચે છે આપણી સમજણને આપણું જે જ્ઞાન છે એને એટલો બધો ધક્કો પહોંચે છે અને એટલું બધું નુકસાન થાય છે હદ વગર એ મનની આવી વૃત્તિને કારણે આવા સ્વભાવને કારણે। પણ એ જ મન જો સદવૃત્તિની અંદર પ્રવેશી જઈને એમાં ભળી જાય અને એમાં એક રૂપ બની જાય તો આખો જે નવો જ ભાવ એની અંદર જીવનને એક વિકાસ મળે સદગતિ મળે સદભાવ મળે એ જ રીતે કહ્યું મન મેરા તો ખીલ રહા હૈ પુષ્પને રોજ ખીલતું જોઈએ છે જૈસા સરોવર જેમ સરોવરમાં કમળ ખીલી જાય કેટલું સુંદર લાગે છે એમ આપણી વૃત્તિઓ સદમાં ભરી અને પછી ખીલે તેમાં શોભા પણ હોય સુગંધ પણ હોય પવિત્રતા પણ હોય ફૂલની અંદર પવિત્રતા જે પવિત્ર ફૂલ આપણે ભગવાનને સદભાવથી અર્પણ કરી છે ના એની પાછળનો ભાવ કે પ્રભુ આ ફૂલ જેવું સુંદર છે, સુગંધી વાળું છે, સદભાવ છે, પવિત્ર છે, એવા મારા અંતઃકરણમાં પણ ભાવો પુષ્પની માફક પાંગરે. મન મેરા તો ખીલતા, મારું મન એવી રીતે ખીલે કે જેમાં સાત્વિકતા હોય, જેમાં સુવાસ હોય, જેમાં પવિત્રતા હોય, કે જે ભગવાનના ચરણમાં પુષ્પની માફક મનને અર્પણ કરવાનું મન થાય, ઈચ્છા થાય, મારું મન મેં પુષ્પ રૂપે પ્રભુના ઠાકોરજીના ચરણમાં અર્પણ. એટલે એવી સરળતા મૂકી મન મેરા તો ખીલ રહા હૈ. જ્યારે પણ આનંદની ઉર્મિઓ જાગ્રત થાય ને, મન ખીલે એટલું નહીં, ચાર મિલે 64 ખીલે, ચાર રહે 20 રહે કરજો, કેટલો સરસ બાબત. એનું નામ છે ખીલ રહે. આમ રૂવાળા ઊંચા થઈ જાય, જેમ કમળ પુષ્પ ખીલે ને એની પાંખડીઓ પાંખડીઓ ખીલી આમ ખીલી જાય, એમ જ્યારે ભગવત પરાયણતાનો સાત્વિક ભાવ અંદર આવે અને એના વડે આખું શરીર ખીલી જાય, એનો અનુભવ એને પોતાને થાય, તો કેટલો બધો આનંદ, અને ખીલેલા પુષ્પને જોવાનો આનંદ થાય. તો આપણી મનોવૃત્તિ શરીર સહિત સ્થૂલ સૂક્ષ્મ બંને ખીલે, એમાં કેટલો આનંદ આવે. મન મેરા તો ખીલ રહા જૈસા સરોવર, અને એનું પરિણામ શું આવે કે સંસાર સ્વપ્ન ધૂળને ઓળખી છે, રોઠ્ઠો કરે ચડતી નથી, ઘરમાં ઉડીને આવી કચરો વારી જોડીને પાછી બહાર ફેંકી દીધી છે, કે હલકી વૃત્તિઓ ક્યારે પણ સંગ્રહાય નહીં, નહીતર આપણા જીવનને ઠોકરે ચડાવે. જોજમાં જહી તે નીચ બડપ્પન પાવા, સૌ પ્રથમ હતી તાહી બીજાને નાશ કરે, પોતે નાશ થાય. અને એની સાથે કહ્યું સંસાર સ્વપ્ન, સ્વપ્નનો પણ દરેકને પરિચય છે. સૂઈએ છીએ, જાગીએ છીએ, સ્વપ્નને જોયેલું છે, એને ક્યારેક યાદ એ કરીએ છીએ, પણ જાણીએ છીએ કે એ સ્વપ્ન હતું. એમ આ સંસારની ક્ષણભંગુરતાનો પરિચય કરાવવા માટે સ્વપ્નનો દાખલો મૂક્યો. કોઈ પણ અઘરા વિષયને સરળ બનાવવા માટે, સમજવા માટે એને સરળ બનાવવો પડે, અને સરળ બનાવવા માટે આવા નિત્ય દૈનિક આપણા જીવનમાં થતા જે પ્રસંગો છે એનો જ દાખલો એની અંદર આપવામાં આવે. તો એને જલ્દી વાત કરે તો મહારાજે મનને સમજવા માટે, મનને ઓળખવા માટે, અને ત્યાર પછીથી મનને સમજાવવા માટે એટલા સરળ, એટલી સરળ ભાષામાં આ જ્ઞાન આપણને આપ્યું છે. એ પણ જાણે એક પછી એક સીડી, એક પગથિયું ચડતા આવીએ. 52 પગથિયા છે. પહેલું પગથિયું છે કે નીચે ભોલા ભોલા ફેરતા મન મેરા તો ગાડા છે. બિલકુલ અજ્ઞાન અવસ્થાના માણસની અજ્ઞાની માણસની જે અવસ્થા હોય એ વાત ત્યાં આગળ કહી દીધી. એટલે સામાન્ય માણસને પણ સમજાય કે મારું જીવન પણ આ બરાબર આ જ પ્રમાણે છે. મારા જીવન 52 પગથિયા જે સામાન્યમાં સામાન્ય વ્યક્તિને સમજાય અને એને સ્પર્શે, એને સ્પર્શે છે. એ વાત એને પોતાને સમજાય કે આ વાત મને અસર કરે છે, લાગી પડે. તો એ સરળતા, એ સાહજિકતા વ્યવહારની, જીવનની, મનની, અને એને સમજાવવાની કોઈ પણ બાબતને સહજ બનાવતા શીખીશું ને તો જીવવામાં આનંદ આવશે, સમજવામાં પણ સરળ પડશે, પણ જેટલું ગુંજવીશું એટલું જીવન અકળામણ વાળું થશે, વિચારો પણ આપણને હેરાન કરી નાખશે અને દુઃખી અને અશાંત થઈ જશે. બાવન પગથિયાની 52 અવસ્થા છે. એક એક સાખીએ એનું સ્તર ઊંચું આવતું જાય છે. જેમ એક પગથિયું ચડીએ એટલે થોડાક ઉપર આવ્યા, બીજું પગથિયું એટલે એથી વધારે ઉપર જઈએ, ત્રીજું પગથિયું એટલે એથી ઉપર જઈએ છે, જ્યારે પાંચમે છઠ્ઠે પગથિયે જઈએ ત્યારે સૌથી પહેલા પગથિયાને જઈએ ત્યારે આટલા બધા ઉપર આવી જાય. આ સમજ આપણી પાસે, એની સાથે સાથે ત્યારે હું આટલે ઊંચે આવી ગયો છું એવો અહંકાર ન થવો જોઈએ. હું આટલે ઊંચે આવ્યો છું એવો અહંકાર કરતા પહેલા બાકીનું છે ને ત્યાં નજર નાખી, હજુ આટલું બધું બાકી છે, આટલે જ આવ્યો છું, એટલે અહંકાર. પણ જયારે છે નીચે હોય કે આ બધા ઉપર પહોંચી ગયા છે, હું અહીંયા જ છું, પણ પોતાએ જે પાંચ પગથિયા ચડ્યું એને જોવું, અરે આ તો એના કરતા તો ઉપર આવ્યો છું, નિરાશા પણ ઊંટ છે ઊંટ એ જોઈને ચાલે, અને આમ બધે આમ મોડું ફેરતું હતું, મારા જેવું તો ઊંચું છે જ નહીં આ દુનિયામાં. મહારાજે બહુ સરસ વાત કરી છે પોતાના સ્વમુખી સંતરામાં, કે ઊંટ પહાડ પાસે જઈને ઊભું રહે ત્યારે ખબર પડે ઓ મારા કરતા બહુ વધારે, આથી ઘણો બધો ઊંચો છે. મહારાજ મૂળ પુરુષના આ શબ્દો છે કે ઊંટ જયારે પહાડ પાસે જઈને ઊભું રહે ત્યારે એને ખબર પડે મારાથી તો ઊંચું છે. એમ આપણે પણ આપણા જીવનની અંદર જયારે કોઈ પણ આવી પરિસ્થિતિ આવે અહંકારની ત્યારે ઉપર જોઈએ, તું ઘણે નીચે છું આમ, જ્યારે મનની અંદર હીનતાના ભાવો જાગે ત્યારે નીચે દ્રષ્ટિ આટલો તો ઉપર આવ્યો છે. તો આ જે મનોવૃત્તિ છે એને નિયંત્રણમાં કેમ રાખવી, એના માટેની 52 વાતો મહારાજે કરી છે. એક એક સાખીમાં એક વાત છે અને દરેક પોતાની વાત સ્વતંત્ર રીતે રજૂ કરે છે, અનુક્રમ પણ ખરો છતાંય પોતાની જે એનું એ છે સ્થાન એ પણ સ્વતંત્ર. એમાં દરેકની ભાવ પાછળ જ્યાં કંઈક આત્મ સમજ આવી, આત્માની પરિચય થયો પોતાના સ્વસ્વરૂપનો, ત્યારે પણ પછી બોલી નાખ્યું જડ જમકતો જાન, કોઈ દંભ નહીં, કોઈ આડંબર નહીં. ઘણી વાર માણસને મોતે આવે ને ત્યાર પછી આડંબર વધી જાય અહંકાર ની જોડે, આડંબર એટલો બધો હોય કે એની કદાચ અંદર કશું ના હોય ને બહાર જ વધારે દેખાતું. એ પણ પોતાની જાત બીજાને તો ભલે છેતરે છે ભરમાવે છે પણ પોતે છેતરાતો નથી. ગમે સાધક અવસ્થામાં ગમે એટલું સાધન આપણે પ્રાપ્ત કર્યું હોય છતાંય એને ક્યારે બહાર ખુલ્લું નહીં કરવાનું, જે છે એને પોતાની પાસે સંગ્રહી રાખવાનું. અને કહ્યું મહારાજે જળ જમકતો જાન નહીં, એવું કશું જ જાણતો નથી, કશું મારી પાસે કોઈ સિદ્ધિ નથી, હું કોઈ ચમત્કારી નથી, હું સામાન્ય સાધુ છું. બહુ કઠણ કામ છે, હમકુ છે મંડલેશ્વર વિદ્વાન કથાકાર, ઘણી બધી વાતો આવે. જેમ ગ્રહસ્થ જીવનની અંદર પણ જોજો, એક પરિવાર એક કુટુંબ ભેગું મળે તો મારા કરતા કમ છું, આટલો બુદ્ધિશાળી છું, આટલો ભણેલો છું, આટલા પૈસા વાળો છું. આ જે આખી વૃત્તિ એ માણસના જીવનમાં દંભને પોષતો હોય છે, દંભ માણસને હંમેશા એવા ઊંડા અંધકારમાં ધકેલી દે છે કે સમય આવે એને પોતાને પસ્તાવવું પડે, પશ્ચાતાપ થાય. મેં મારી જાતે મારે પોતાને માટે આટલું બધું નુકસાન કરી નાખ્યું. પણ સમય ચૂકે કા પછી ના કા બરસા તબ કૃષિ સુકાઈ ગઈ ખેત. પછી વરસાદ ધોધ માર પડ્યો, ઘાસ હતું તે હળી ગયું, હમું જો ખોટમાં ગયો. એમ દંભમાં, દંભ પછી પાછી જયારે આંખ ઉઘડે ત્યારે સમય વીતી ગયો, સમય વીતી ગયેલો હોય છે અને માત્ર પેલી અંદરની જે પશ્ચાતાપની વાત એ જ એના હાથમાં રહી ગયેલો હોય છે. એક આગળ એની પાસે રહી ગઈ, બસ આજ મારે હાથમાં સમય વહી જાય. એટલે જડ ઝમકતો જાન બોલું કાને જે કઈ બોલું છું, સામાન્ય માણસ તરીકે બોલું છું, મને કઈ બોલતા નથી આવડતું. તો આ બધી એક સાહજિકતાઓ જુઓ, મારા શ્રી સ્વયં સિદ્ધ કક્ષાએ પહોંચેલા હોવા છતાંય પોતાને માટે બિલકુલ ઢાકેલું બહુ સ્પષ્ટ કરે. જ્યાં રાક્ષસના મોઢે આ પ્રમાણે બોલાવતા હોય તો પછીથી જે સાધક છે, જે સંન્યસ્ત અવસ્થાની અંદર જે સાધુ જીવન જીવે છે, એને તો વહેલી સમજ પડી જાય. પ્રતાપ ભાનુ રાજા ને રાક્ષસ મળ્યો અને ત્યારે કહ્યું કે હું તો કોઈને જણાવતો નથી, બધાને જણાવતા શું થાય કે મારો વજનનો ક્ષય થઈ જાય. હવે રાક્ષસ જેવો માણસ જાણતો હોય પ્રતાપ ભાનુ કે સાથ બહાર થઈ એને છુપાવી જાય કહેવાય. તો જે વાસ્તવિક સાધુ જીવન જીવે છે એ ક્યારેય પણ પોતાની વાતને પોતાની જાતને ખુલ્લી તો નહીં જ પાડે, કઈ દે જડ ઝમકતો જાન નહીં બોલું કાના. અને એમાંય પાછું જે છે તો છે જ, આદ્ય હોતા સો પહેલા, જે અતુએ રહેવાનું જ છે, એનો નાશ થવાનો જ છે, પણ એને સમજવાનું. આદ્ય હોતા સો આ શરીરમાં જે સૂક્ષ્મ ચેતના છે એ છે અને સાથે જ છે, પહેલી જ રહેવાની છે, અને એ પાછળ ગઈ તો પૂરું થઈ. તો આટલા સરળ ભાવો અને આટલી બધી સુંદર વાતોને, આટલી સુંદર વસ્તુને સરળતાની અંદર કેવું આપી દે છે, આમાં ભારે ખમ છે ને ક્યારે ના માનશો. સુરત શબ્દ એટલે શું છે ને કેવી રીતે સમજ, મારા શ્રી એટલે સાહજિકતા મૂકી દીધી છે. જો એમાં આપણે પરોવાઈ જઈએ તો એકતા અર્થવા એની અંદર અનુસંધાન થવું જોઈએ. બે પ્રવાહ ચાલે છે આપણા શરીરમાં, એક તાર હુવા એક તાર ન પાયા. આત્મ તત્વ છે એનો એક અનુસંધાન છે અને બીજું અનુસંધાન છે આપણે ઇન્દ્રિયો અને મનની વૃત્તિઓ. વૃત્તિઓને એકાગ્ર કરી એક તાર હુઆ, પણ છતાં કંઈક બાકી રહી ગયું કે આત્માનું સંધાન હજુ નથી થઈ શક્યું. એક તાર ન પાયા, તહા કહું ને શૂન્યાવકાશ થઈ ગયો, જેને આપણા મનની અંદર કંઈક કોઈ વિચારો જ ના આવે, બિલકુલ ખાલી થઈ ગયા, કઈ સૂજે. એક તાર હુઆ એક તાર ન પાયા, કહા કહું મેં શું. અમારી શૂન્ય અવસ્થાને હું શું કહું, પણ સદગુરુ મોએ આન મિલે જબ સલંગ ઉઠા એક ચિત. ગુરુ મહારાજે મને સંબંધ કરી આપ્યો, છેડો સાંધી આપ્યો, સલંગ ઉઠા પછી એ પરમ અને મારા સૂક્ષ્મની વચ્ચે એક કાયમ ને માટે સંબંધ બનાવી ગયો, સલંગ ઉઠા અને એક ચુનતા એને ચુની લીધું, એને સ્વીકારી લીધું. આ બંધન છે મારું ઈશ્વર અને જીવ વચ્ચે, આત્મા અને પરમાત્મા વચ્ચે. આવા ભાવથી જ્યારે પોતે સ્વયં એક તાર હુઆ, પણ એ ક્યારે? સદગુરુ મોએ આજ મળ્યો. અને પછી એક તાર ન પાયા એ પણ ક્યારે મળ્યો? સદગુરુ મોએ આજ મળે. પછી સલંગ ઉઠા એની સાથે પણ જોડી આપ્યું, એટલે મન ઇન્દ્રિયોની વૃત્તિઓ અને ત્યાર પછીથી આત્માની સાથે. સબકે મમતા તાગ બટો, બધી બાર એક દોરી બનાવીને મમ પદ બનહી મનહી, મમ પદ મનહી મારા ચરણ ભગવાન કહે છે, અને તારા મન ને બે છેડ, એક છેડો આમ ને એક બાંધી દે. સલંગ ઉઠા એક છે, બસ ભક્ત ભગવાન નો નાતો, એનો એનો પુલ, એનો સેતુ બંધાઈ ગયો. પછી સરળતાથી એ ભગવાનની પાસે જઈ શકે અને જગતની સાથે પણ વ્યવહાર રાખી શકે. સલંગ ઉઠા એક છે, ભક્ત છે એને જીવન છે એટલે વ્યવહાર રહેવાનો, જીવન છે માટે વ્યવહાર રહેવાનો, અને ભક્ત છે માટે ભગવાનની સાથેનો સંબંધ. પણ બંને છેડા જોડી જાય અને પોતે ભજન પરાયણ થઈ અને માત્ર ભજનાનંદી બનીને પોતાનું જીવન પોતાના સમાજ પોતાના ઘરની અંદર રહીને વિતાવી શકે. ભજનાનંદી સંતો જોયા હોય બહુ મસ્તી, જે કઈ મળ્યું ભિક્ષામાં એ કરી, ગમે ત્યાં જગ્યા મળી સરસ, મન ઠરી ગયું કા બહુ સરસ છે. પછી પથરોય ના જોઈએ પાડે ના જોઈએ, બડા અચ્છા લાગ્યા બેઠ નદીનો કિનારો, મન ઠરે તો માણિક ઠારી, મન ઠરવું જોઈએ. બધી જ સગવડો હોય, બધી જ પ્રકારની ત્યાં ગાડી આપણને અનુકૂળતાઓ હોય, પણ મન જ ના ઠરતું હોય શું કરો? વાંદરા ને વાંદરીમાં જ મન ઠરે, બીજે ના. મન ઠરે તો માને, મન ઉછાળા મૂકે, પણ જો ગુદાકુદ કરે તો એ વાંદરા જેવું છે. વાનર કરે ઉપાવતી અને વૃત્તિ આમથી તેમ આ ડાળેથી પેલી જોડ્યા છે. જે વૃત્તિઓ આપણી પોતાની સ્થિર થવી જોઈએ, પણ એમાં સૌથી પહેલું મન મરકટ, મન જે વાંદરું છે એને સૌથી પહેલા મદારી તરીકે એને કેળવવું પડે. અને મદારી જેમ વાંદરાને કેળવે પછીથી જે કે એ પ્રમાણે લખોડી લાકડી હાથમાં પકડે, હવે કપડા પહેરી લે લખોડી, હવે કેમ રીસાવાય તો કેમ, તો એ પાછી બતાવી દે. અરે અમરદાસજી બાપુ લખોડી ની વાત કરે તો એ મનને વાંદરાની માફક જો કેળવે તો કમાણીએ કરી આપે ને, જેમ મદારી પછી વાંદરાને હાથમાં પકડાવે કે જા લઈ આવે બધાની પાસે, તે વાંદરો બધાની પાસે તો ઉઘરાણી કરી લઈ આવે, ભાઈ ઉઘરાવી લાવે, કમાણી કરી આપે. એમ આપણું મન મરકટ એને જો કેળવીએ તો એ પણ લઈ આવે કંઈક ને કંઈક, ભગવાનની પાસેથી લઈ આવે, આપણે બીજા કોઈની પાસેથી મોકલવાનું કે મનને કે એક જા ઠાકોર કે પાસ માંગ કે લઈ આ ભજન કરકે. એક તાર હુઆ એક તાર ન પાયા, આત્મવૃત્તિ જલ્દી થતી નથી, મનોવૃત્તિ પણ જલ્દી એક થતી નથી, પણ એના માટે સદગુરુની આવશ્યકતા જરૂર પડે. અને સદગુરુ જો મળી જાય ને તો પછી એ માર્ગની અંદર જે 52 પગથિયા બતાવ્યા છે મહારાજે, એ 52 પગથિયા ઉપર વગર ટેકે આમ કોઈ આધારે ના પકડવો પડે. દાદરો ચડવો હોય તો એને પેલે એની બાજુ નજીક લઉં, કઠેરો હોય એને પકડી પકડીને જરૂર પડે. પણ એવી સબળતા મળી ગઈ હોય, એવી સમજણ મળી ગઈ હોય, કોઈ આધાર લીધા વગર સીધો જ ઉપર. પણ સાધકને એના મનની પૂરેપૂરી તૈયારી હોય તો જ ચડી શકાય. સબળ હોય ને ચાર પગથિયા ચડીને કે મારે નથી ચડવું ઉપર, મન જ આડું થઈ ગયું, આ કામ નથી કરવું, સારું હોય છતાંય ના પાડી નથી. આ બધી છે એક એક વાતને આપણે જો જોઈએ તપાસીએ તો મન સાથેની વાતો મહારાજે ખૂબ કરી. જેમ સમર્થ રામદાસજીએ દાસબોધ લખ્યો છે અને મન ઉપર જ વાત કરી છે, એમ આ ગુરુભાવનીમાં પણ એકે એક વાત એકે એક પગથી એકે એક સાખીમાં મન સાથે જ મહારાજે બરાબર વાતો કરી છે. મન મેરા તું કહા કરતા હૈ લક્ષ્ય લાયા લેખા. શું કરું છું આજુ, લક્ષ્ય ક્યાં છે એના તરફ કઈ ધ્યાન આપ્યું ખરું? લક્ષ્ય લાયા લેખા એ ન થયું કે જો સદગુરુમાં એ આન મળે મળ્યા તો શું થયું કે આરંભ પાર દેખા, પછી તો પાર સુધી મૃત્યુ સુધી દેખાય, આખું જીવન પારો આર પાર દેખાય. અને પોતાના શરીરની અંદર આર પાર જે સૂક્ષ્મ ચેતના છે આત્મા સુધી પણ એની દ્રષ્ટિ જઈ શકે. પણ ક્યારે? સદગુરુ મળે આરંભવા. અને એટલે સુધી લેખે હુઆ અલેખા કેટલી ઊંચી વાત. જે લક્ષ ભૌતિકતાની અંદર પથરાયેલું હતું, દેહાધ્યાસ ની અંદર પડેલું હતું, પણ એનાથી ઉપર લઈ જઈને અલક્ષ જે સૂક્ષ્મ ચેતના છે જે પરમ સમસ્ત વિશ્વમાં વ્યાપ્ત છે, સમસ્ત વિશ્વની અંદર જે વ્યાપ્ત છે એ લક્ષ સુધી પહોંચાડી. લક્ષ્ય લાયા અને એને બતાવ્યું કે જો આ લક્ષ છે, અત્યાર સુધી તું જીવ્યો તું ભમ્યો એ નહીં, લક્ષ આનું નામ કહેવાય કે જે અંદર પરમ તત્વ આત્મ તત્વ છે એને ઓળખવાનું, એ લક્ષ છે જીવનનું. આ ભોગો નહીં, ભૌતિકતા નહીં, વ્યવહાર અને એને તો એટલું બધું છેટું છે. જેની પાસે ભોગો હોય વ્યવહાર હોય એનાથી આત્મ તત્વ આત્માનુભૂતિ સ્વસ્વરૂપ ઘણું બધું દૂર હોય છે. નજીક હોવા છતાં એમ આપણે જોયું છે ને પેલા નમો નિરીષ્ટાય છે, નથી દેખાતું પ્રિય દવ દવિષ્ટાય. દૂર એટલે કઈ આકાશની પેલે પાર બેઠું છે, નથી દેખાતો પોતાનામાં. ત્યાર પછી કલ્પના કરે છે ત્યાં દૂર ક્યાંક બેઠું હશે આકાશની ઉપર સાતમા આસમાનની અંદર. સાતમું આસમાન કયું? ષડ ચક્ર ભેદન કરી ઉપર આવીને બેસી ગયા સાતમું આકાશ મળ્યું. આવી સૂક્ષ્મ ગહન છતાંય સહજ આપણને બનાવી આપે. આત્મ તત્વને સમજવું એ માનવ જીવનનું લક્ષ્ય છે અને એને પ્રાપ્ત કરવાની દરેકે દરેક બાબતની સમજ ગુરુ મહારાજે સાહજિકતાથી લક્ષ્મણદાસજી મહારાજને આપી દીધી. જો લક્ષ્મણદાસજી મહારાજ જે કે પ્રાપ્ત થયું એમાં અહંકાર ન આવે એટલે નિમિત્ત ગુરુ મહારાજને બનાવી દીધા. આ અવસ્થા કોના દ્વારા મળી, ક્યાંથી મળી? સદગુરુ મોએ આજે. દરેક વખત જ્યારે પણ અહંકાર નથી, આ બધું મેં બનાવ્યું છે, હું આવ્યો ત્યાર પછી થયું, એ અહંકાર ક્યારે પણ અંદર ન થાય નહીતર પતન કરશે. ગુરુ મહારાજ પહેલા બેઠા હતા તો આ 30 વર્ષ રહેવાયું તો થયું. સદગુરુ હંમેશા ભગવાન ગીતામાં પણ કહે છે અર્જુન નિમિત્ત માત્ર ભવ સબ સાધ, નિમિત્ત બની કોઈ દિવસ કરતા ના બની, લડવાનું ના પાડું છું પણ જો મયા હતા સ્વમ જઈ મા વ્યતિષ્ઠા દ્રોણમ ધ ભીષ્મમ ધ જયદ્રથમ ચ કર્ણમ ધ ધાન્યમ